त्वं कालमाया यम संस्रुतेभ्यो महाभयात् पातुमेक समर्थ भक्तापराधा ननु वेक्षमाणो महादयालु किल भक्तवत्सल महादयालु किल भक्तवत्सल। हे मारा आत्मना आधार वालीना, हे सुखना सागर मारा पीउड़ा, तारा सुख ने दिन रात संभारू छु गोठीड़ा, मने कजवाला तमे छो हे बालुड़ा, मारा हरि हे ताला तमे अति छे छो सुखाड़ा, मारा वालम जे तमे छो मरमाला, हे ताला ने हरि छो नखराला। आत्मनात्मा पूर्ण ब्रह्म परात्पर हे पुरुषोत्तम, तमारा प्रताप छी तमे हर्यू छे निज भक्तनु मायातम। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः, श्री घनश्यामाय नमो नमः, श्री हरि कृष्णाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान। वाला भक्तो, महान संत सदगुरु श्री गोपाळानंद स्वामीए लखेला ग्रंथनी कथा मारा जीवनमां हूँ पहेलो वहेलो करू छूं, मने बहु आनंद आवे छे। 500 परमहंस पैकी महान मोटा साधु ભગવાન સ્વામિનારાયણે પોતે એને પોતાને સ્થાને થાપ્યા, બંને આચાર્યના કાંડાની જવાબદારી પણ એને સોંપી આખા સંપ્રદાયની, આવા સાધુ લાખો વંદન કરીએ ગોપાળાનંદ સ્વામીને, એના આપણા ઉપર બહુ ઉપકાર છે, આપણે એના ઋણી છીએ, એના ઋણમાંથી કરોડો જન્મે પણ નીકળી શકીએ એમ નથી। ગોપાળાનંદ સ્વામી એટલે ગોપાળાનંદ સ્વામી, એની શી વાત કરવી, એની શું વાત કરવી। આપણી જીભમાં એવી કોઈ શક્તિ નથી કે ગોપાળાનંદ સ્વામી વિશે કઈ ઝાઝુ બળ કરીને બોલે। આપણા જ્ઞાનમાં એવો કોઈ પલિવાર નથી કે ગોપાળાનંદ સ્વામીનો મહિમા આપણે જાણે ધારીએ સમજીએ। આપણા મનમાં એવી કોઈ તાકાત નથી કે સ્વામી વિશે આપણું મન જેવા છે એવા કલ્પી શકે, આમ સંભાવના પણ ન થઈ શકે। આવા મોટા સંત એનો લખેલો ગ્રંથ આજે આપણે અહીં વડોદરામાં બેઠા બેઠા ગાઈએ છીએ, સાંભળીએ છીએ। તમને બધાને ધન્યવાદ છે, ટાઈડના બધા વહેલા આવી જાઓ છો, ધન છે તમારા ખપને। હજી મસરા હૂતા નથી ત્યાં તમે બધા જાગીને આવી ગયા। ખરેખર આપણે ભાગ્યશાળી છીએ, ખરેખર ભાગ્યશાળી, પરમહંસો આપણા ભાગીનો પાર નહીં। સ્વામિનારાયણ ભગવાનના સાધુ થવા મળ્યું, એમાં ગોપાલ સ્વામીની પરંપરામાં આપણને ચાન્સ મળ્યો। કો જો અહીં આવડે આવડે નાની નાની ઉંમરમાં સાધુ થઈ ગયા, જોયું ભક્તિ કરે, લ્યો આ બધા ભક્તિ કરે, ભાગ્યશાળી। ઠેઠ સુધી હખણા મરે તો વાંધો ન આવે, પાછા ભગવાનને ભૂલી અને કંઈક બીજે રવેડે ચડશે તો મરશે, દુઃખી થાય, સાધુ થઈ ગયા શું થઈ ગયું। પણ ભગવાનમય રહેવામાં મજા બહુ આવે. મહાઆનંદ સહજાનંદ એને છોડીને ન કરવા ફંદ. બસ ભગવાનનું ધ્યાન ભજન તો ગમે એવા કાતિલ ભયંકર વજ્ર જેવા બંધન હોય ને તોય તોડ નાખે. ભગવાનનું ધ્યાન ભજન તો માણાને શુદ્ધ કરી જ નાખે. ભવ પરમાત્માના ચિંતનમાં તાકાત છે. જેવું ચિંતન એવું જીવન થઈ જાય. જો ભગવાન સ્વામિનારાયણનું ચિંતન કરો ને તો સ્વામિનારાયણ જેવા તમે થઈ જાઓ થઈ જાઓ થઈ જાઓ. ચિંતન કરવું જોઈએ ધબધબાવીને, બીજા વિચારો બંધ કરી દેવાના. મહારાજના જ વિચારો, મહારાજની લીલા, મહારાજના લટકા મટકા, કથા વાર્તા ઉપદેશ આખો દિવસ ખબરદાર થઈને કરવું, મજા આવી જાય. એક વાત કહી દઉં પછી કથા કરું. જો આજ નહીં તો કાલ આપણે ભગવાન સ્વામિનારાયણના ધામમાં સ્વામિનારાયણની સેવામાં જવું છે અને ભગવાનની પાસે ભગવાનના આનંદમાં રહેવું છે, રહેવું છે ને રહેવું છે. વાત નક્કી કે હું ખોટું કહું છું, મારી વાત સાચી? આપણે ભગવાન મેળવવા છે કે નહીં, ભગવાનના ધામમાં જવું છે કે નહીં, મોક્ષ કરવો છે કે નહીં, આપણો જન્મ મરણમાંથી નીકળીને અક્ષરધામમાં સુખિયા થવું છે કે નહીં, નક્કી પાકું છે ને? તો પછી સમજી જાઓ, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે, એક દિવસ મારે ને તમારે જે કાંઈ આપણામાં કુટેવો છે એ છોડવી પડશે, છોડવી જ પડશે. જો ભગવાનની સેવામાં ધામમાં મારે તમારે રહેવું છે તો સુધરવું જ પડશે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે વરખ બે વરખ પંચવીસે ભોગવે કાંઈ તૃપ્ત નહીં થવાય. પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય, પાણીએ ન ભરાય, એમ ઇન્દ્રિયોને વિષય થકી તૃપ્તિ થઈ નથી ને કોઈ દી થવાની નથી. ભલે મન ઠેકડા મારે પણ ઇન્દ્રિયોને વિષય ન દેવા. વિષય મૂકવા જ પડશે. આજ મૂકો કાલ મૂકો, એક દિવસ એને મૂકવાના જ છે. તો પછી મૂકી જ દો ને, કુદ્રષ્ટિ મૂકવી જ પડશે, સ્ત્રી છોડવી જ પડશે, સ્ત્રીઓએ પુરુષો છોડવા જ પડશે. જો ધામમાં મહારાજની સેવામાં રહેવું હોય તો રૂપનો હવાજ છોડવો પડશે, જીભનો હવાદય છોડવો પડશે, પરશની વાસના છોડવી પડશે, શબ્દની વાસનાય છોડવી પડશે, ગંધય મૂકવો પડશે. આપણે આત્મા છીએ એવું સમજવું જ પડશે. આ દેહનું માન અભિમાન ને ત્રણે દેહ છોડવા જ પડશે. આજને કાલને, આ જન્મે ને તો જન્મે, તારે મૂકવાનું જ છે. પછી મૂકી જ દો ને, થઈ જાઓ ને સુરવીર. બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી, હું બ્રહ્મ ભગવાનનો દાસ છું. કરો ને એકવાર જોરદાર ચિંતન ધ્યાન ભજન, આખા આપણે બદલાઈ જઈએ. સંતો સાચું, મૂકવાનું જ છે. પછી મૂકવાનું છે, આ દેહ છોડવાનું છે. તો પછી સમજીને જ એનું માધ્યમ મનમાંથી કાઢી જ નાખવું. આજ નહીં તો કાલ આ શરીર રાખમાં બળવાનું છે. ગમે એવું હારવું છે, ડાયું છે, રૂપાળું છે, હુંવાળવું છે, પણ આપણું નથી એટલે નથી. ભલામણ આજને કાલ જે આપણું નથી આપણું ન થાય. આ દેહ આપણું નથી, નાત આપણી નથી, આ લોક આપણો નથી, આપણે આઈના નથી, ભગવાનના છીએ, અક્ષરધામના છીએ. અહીં તો ચાર દિવસના મહેમાન છીએ. ચાર દિન કી ચાંદની બીતે આગે બહોત અંધેરા, સમજ મન હરિબિન કોઈ ન તેરા. આપણા કોઈ હગા નહીં ભગવાનને ભગવાનના સાધુ સિવાય. આપણું આ લોકમાં કાંઈ નથી, નથી નહોતું નથી, સમજી જાઓ. આપણે હતા નહીં ને હશું નહીં, કાં નથી સમજતા? અલ્યા કેટલું કહેવું, સમજે છૂટ્યો છે. નહીં સમજો તોય તમારે બધું જ છોડવાનું છે, છોડવાનું છે એ નક્કી છે. બોલો શું કરવાનું છે? ત્યાર પછી મેલો ન હવે ઘણું ભોગ્યું ને ઘણું પોતાનું માની લેર કરી, હવે ભગવાન શ્રીહરિને શરણે હાથ ઊંચા કરી દે કે હે પ્રભુ, તારી શરણ મેં આ ગયા હમ. આત્મા એ પરમાત્માને શરણે જાવું, ત્રણ દેહ મેલીન એટલે કે એનું અભિમાન મેલીન. ભગવાનને મેળવા છે તો પછી હું હવે છોડવાનું છે, એ છોડવાનું છે. કેટલાક દી પકડી રાખશું, કેટલાક દી ઝાલી રાખશું, કેટલા દી હું તમે જુવાન રહેશું, કેટલા દિવસ હું તમે વ્યવહારને સત્તા હાથમાં ઝાલી રાખશું, કેટલાક દિવસ હું તમે બધો કંટ્રોલ રાખીશું, કેટલાક દિવસ હું તમે રૂપિયા હાચવી રાખશું, કેટલાક દિવસ હું તમે વિષય ભોગવવાના છીએ, એમ થાય ઠરડાઈ જવાના, હુકાઈ ગયેલી સિંગ જેવા થઈ જવાના, કેટલા દી જુવાન રહેવાના, કેટલા દી કેતા દિન કરેગા મોજુ, ચડી હૈ કાલ કી ફોજુ, પકડ કે લિયા કે લીતા, જાયગા હાથ કુ ઘીસતા. માટે સુગ્ન ને વિચારવાન સુરવીર ડાયો પુરુષ, હરી ભજી લે હરી ભજી લે. આવો મોકો નહીં મળે, આવો અવસર પછી ફરી ન આવે. પ્રેમાનંદ તાલી દઈને કાવે, છિદને ભટકો છો તમે ચતુર સુજાણ, પ્રગટ પ્રભુની આજ કરો ઓળખાણ. છિદને ભટકો છો તમે ચતુર સુજાણ, આવો અવસર આવે જ નહીં, આવો મોકો જ ન મળે, ચાન્સ ન મળે. પણ જડબુદ્ધિ જીવ સમજતા નથી એટલે ભગવાનને મેલી બીજું હંભેર્યા કરે. ભગવાનને સુખદાયી જાણતા નથી ને બીજે બધે સુખ મતી રાખીને બેઠા છે. કઈ કઈને ઠાક્યા શાસ્ત્રો ને સંતો, પણ આપણે જાળધારા સમજતા જ નથી. આય માલ છે ને આય સુખ છે ને આને મારું કરી લઉં, આ ભોગવી લઉં, આ જાણી લઉં, આ સમજી લઉં, આમ કરી લઉં, તેમ કરી લઉં, કંઈક મોહણિયા મામનામ જ્ઞાન આપણે જાશું. માટે સમજી જઈએ, બહોત ગઈ થોડી રહી, પાઘડીને વળ છેડે છેડો જ છેડો, સુધરી જાય તો સારું. આ તો અમને તમારી યારી હેત છે તે આ બધું ખખડાવીને કહીએ છીએ, સમજાણું. સાચી વાત તો અમારે સાધુને કરવી જોઈએ, સંત વિના સાચી કોણ કહે. સારા સુખની વાત દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં એ ઘાટ. તારે શું વાતે ને વાતે બધે બટરિંગ કર્યા કરવાનું? આ માખણ મારવાના ધંધાએ જ બધાનું બગાડ્યું છે. સાચી વાત કહેવી જોઈએ ને સાચી વાત સાંભળવી જોઈએ. કોઈને વઢતા ને સાંભળતા નાત નિરખ્યા છે, સમજ્યા? કોઈને વઢતા હતા ને કોઈક વઢે તો સાંભળતા હતા. કોઈના મહેમાન થતા નાથ નિરખ્યા છે ને મહેમાનની અવળાએ હાંખતા નાથ નિરખ્યા છે. ભગવાન સ્વામિનારાયણે તો બહુ બધું આપણને શીખવાડ્યું છે જીવનમાં વર્તીને, પણ આપણે લોકોને ખબર નહીં કયા ભવના પાપ ફરી વળ્યા છે તે બુદ્ધિમાં પ્રકાશ થતો નથી. આમ હુરાતન જ ચડતું નથી ભગવાન સિવાયનું બધું ઉડાડી દેવાનું. એક ભગવાનનું ચિંતન, ધ્યાન, ભજન, કીર્તન, કથા, વાર્તા, સત્સંગ, સેવા મય થઈ જવું, બીજી વાત નહીં. કરવું આજ્ઞા પ્રમાણે રોટલાનું, પણ જેને મહા મોટો આનંદ મેળવો છે એને આ લોકના સુખ ભોગમાં બંધાઈ ન રહેવું, ધન માલ મિલકત કે માન મોટાય કે હગાવાલા કે દેહને લાડ લડાવવામાં પડ્યા ના રહેવું. હું આત્મા છું એમ સમજવું, જન્મો નથી ને જન્મીશ નહીં, મારે નાચ નહીં જાત નહીં, હું તો શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ ભગવાન સ્વામિનારાયણનો દાસ એમ જ હતો ને એમ જ છું, આ કાંઈ હતું જ નહીં ને હશે જ નહીં, હું એમાં નકામું પડ્યા રહેવું ને એના માટે મથ્યા કરવું, ધિક્કાર છે મને, સમજો નહીં કાંઈ આજ દિવસ સુધી. એમ બળભરા ચિંતન દ્વારા હિંમત સાથે હરિવરને વરવા મેદાને પડવું, યા હોમ કરીને બડો આગે ફતે છે, આગે નીકળી પડો. લ્યો આ તમે બધા રસોઈયું આપો છો, ધોતિયા ઓઢાડો છો, સેવા કરો છો, તો આટલું મેં કહી દીધું, કહેવું પડે ને. હવે ગોપાલ સ્વામીના ગ્રંથમાં વિયો જાઓ, બરોબર. કાલે આપણે કયા ગુણ અવગુણ વિશે વાત કરી? સત્ય અને અસત્ય, એટલે કે અનૃત. જો તમારે અસત્ય ઉપર વિજય મેળવવો હોય તો સત્ય નામના બળવાન ધર્મસર્ગના ગુણને, યોદ્ધાને તમે તમારામાં સાક્ષાત કરો, સત્ય પ્રિય બનો. સત્ય તમને વાલું લાગવું જોઈએ, ખોટું તમને ગમવું જ ના જોઈએ. ખોટું જણાય, દેખાય, સમજાય એટલે તમારું પોતાનું હોય કે બીજાનું હોય, તમારો મગજ જતો રહેવો જોઈએ, તમે લાલચોળ થઈ જવા જોઈએ, બાટલો ફાટવો જોઈએ. હાઈ તારીનું ખોટું કર્યું મેં, અરે તમે ભલામણ ખોટું કર્યું? ખોટું ના ગમવું જોઈએ. જે માણસને ખોટું ગમ્યા કરે છે ને એ કોઈ દિવસ સત્યને મેળવી શકે જ નહીં. ઘણા ખોટા હા હોય, ખોટું જ ગમે, કરો હું તમે, ખોટું બોલે ને ખોટું કરે અને વાતું કરે, મારે સત્યને પામવું છે. લે એટલે આ વાતની વાતે નહીં જેવી વાત માટે ખોટું જ જીવે છે અને સત્ય તને મળશે? સત્ય જેને પામવું હોય, સત્યમ પરમ ધીમહિ, ભાગવતના પહેલા શ્લોકમાં પરમ સત્યનું ધ્યાન કરીને એને સાક્ષાત કરવા હોય તો અસત્ય સાથે તમારે વેર થવું જોઈએ. વ્યવહાર માર્ગમાં, ધનની લેતી દેતીમાં કે કોઈ વાતમાં તમારે ખોટા ન રહેવું જોઈએ. ખોટા માણસ કોઈ દિવસ પરમેશ્વરને પામતા નથી. જેનો વ્યવહાર ખોટો એનું આધ્યાત્મિક જીવન પણ ખોટું જ હોય, સમજ્યા? એકડે એકથી સુધારો થવો જોઈએ. બહુ શીખવાનું છે, બહુ જાણવાનું છે, બહુ પાળવાનું છે, બહુ વર્તવાનું છે, ઘણું બધું સમજવાનું છે. ઘણા હારા હારા હરિભગત થઈને પણ ભક લઈને ખોટું બોલે, ભક થઈને ખોટું કહી દે, રમિત કરી જાય, ઇલટી ગિલટી મારી જાય, આઘા પાછા થઈ જાય, કારહેદનો આવે ને કોડાઓ. મને તો છે ને માફ કરજો, એવા માણસ હારે ફાવતું જ નથી. મોટા કહેવાતા હોય ને, આગેવાનને હારા હોય ને તોય નહીં, એને હું નજીક જ ન આવવા દઉં, મોઢું જ ન દઉં. આજ દિવસ સુધીમાં કેટલાય એવા ગણાતા મોટા હારા બીજા ત્રીજા માણસો મારી નજીક આવવાની ઘણી કોશિશ કરી ચૂક્યા. મને ખબર પડી જાય કે આને થોડુંક મારી પડખે રહેવું છે, ડાબો જમણો હાથ થઈને ડોનેશન દાન કરીને આમ તેમ બધું. પણ મને એવું સમજાયો, મને કે આ માણસને હું જો મારી નજીક રહેવા દઈશ તો આ ભાઈ તો સુધરવાના નથી, અને મને કાંઈક ભગવાનના માર્ગેથી ઢહળીને બીજી એની ઈચ્છાઓ મુજબ વર્તાવશે. ક્યાંય મારા ફાર્મમાં પધરામણી કરો ને, આય મારે આમ કરો ને, આવું મારું આટલું કરી દો ને, આપણે આ સેવાના રવાડે સડીને ઓલું કામ કરીને જગતના ધંધે લગાડી દે. મોટા હોય ને એને કેટલાક પ્રકારની મોટપ મેળવવાની અંદર સાગર જેટલી વાસના હોય, અને ગંભીર ધીર જાડા સાંભળાના યુક્તિ પ્રયુક્તિ કળામાં કાબેલ, બોલ્યામાં હોશિયાર, એના રહસ્યને તમે જાણી ન શકો એવા ગંભીર હોય તે તમને ખબરે ન પડે. અને તમારે એમ કે મને ભગવાન મળશે ને મારો મોક્ષ થશે, તાત એણે તમને ક્યાંય ચડાવી દીધા હોય કે હવે આ જન્મે હું, 10 જન્મે તમે ભગવાનને ન પામો, એવા કાળા કરીને મૂકી દે તમને. કેવળ એના મતલબને અહમ માટે હો, બીજું કાંઈ ન હોય. આવાને ઓળખાય, રોજના કરોડ રૂપિયા દાનમાં દે ને તોય એને આઘા જ રખાય. અઘોરે અહીંથી નેડમાં તારે ભક્તિ કરવી નથી, ભજન કરવું નથી, નકામો હું કામ પણ એ બજ્યો તમે તેઓ. મારી વિનંતી છે, 2 હાથ જોડીને એવાને ઓળખજો ને એનાથી આઘા રહેજો. હે નિખાલસપણે દંભ ડોળ વિના, અહંકાર છોડી નિર્માની થઈ શુદ્ધ સાચે ભાવે જે ભગવાનની ભક્તિ કરતો હોય, સાધુ સંતોને સત્સંગીઓને સેવતો હોય એના મિત્ર થાયજો. એ તમને બોલાવે ન બોલાવે, હામું જોવે ન જોવે, પણ એની વાહે ઢહળાયણા કરજો, એને પ્રેમ કરજો, એને ઘરે બેહવા જજો, એની યારે ફોન પત્ર વ્યવહાર રાખજો, એનો સત્સંગ કરજો. કહેવાતા મોટા આગેવાનને આમ તેમ બીજું ત્રીજું દેખાડો કરનારા હોશિયાર માણસથી સાવધાન, ટીપાઈ જાઓ નહીતર. મોટામાં મોટું જબ્બરમાં જબ્બર બંધન છે પ્રતિષ્ઠાનું. પ્રતિષ્ઠામાં જે પડી ગયો ને એ કોઈ દિવસ અક્ષરધામમાં ચડી ન શકે, એને અક્ષરધામની નિહણી દેખાય જ નહીં, હાથ આવે જ નહીં. મારી નાખે એવું બંધન, ધનનું બંધન એની આગળ કાંઈ નહીં, સ્ત્રીનું બંધન કાંઈ નહીં, પ્રતિષ્ઠાનું બંધન, આબરૂનું બંધન આમાં હમણે આવે છે. ચાણક્ય બોલે છે, મહાન બુદ્ધિશાળી વિષ્ણુગુપ્ત ચાણક્ય, ચણક ઋષિનો દીકરો, અર્થશાસ્ત્રમાં અને નીતિશાસ્ત્રમાં પ્રવીણ, સમજાણું, તક્ષશિલા ગુરુકુળના આચાર્ય શિક્ષક વિષ્ણુગુપ્તા, જેણે મગધ દેશનો રાજા ધનનન એના મૂળિયા કાઢીને ઉખાડી નાખ્યો, ચંદ્રગુપ્ત મૌર્યની સ્થાપના કરી, બહુ બુદ્ધિશાળી હતા એ. ચાણક્યની નીતિ છે, માણસ ઓળખે એ સુખી રહે, નહીતર દુઃખી થવાનો વારો આવે. ભગવાન આપણે મેળવવા છે ને, માટે જેને ભગવાન મેળવવાનો તાન હોય ને એની નજીક થવું, બીજા તાનવાળાથી છેટા રહેજો. કેમ જે એના સંસર્ગ દોષે કરીને તમને જે ભગવાન મેળવવાનું સતત તાન છે તે ઘટશે, અને એનું તાન તમારામ ગરશે. બીજું, મરવાના થયા તો આપણે આપણો ધ્યેય ભૂલ્યા, એની હારે હારે આપણે એની ઈચ્છાઓ એના તાનમાં ગરી ગયા, ખબરે ન રહી, ફિટ થઈ ગયા. અરે વર્ષો ગયા, સમય યોગ્યો, હવે હું પહેલેથી સમજીને હરખા વરીતા હોત તો અત્યારે ભગવાન આત્મા દેખાતા હોત, પણ હજી આપણા પાસે સમય છે. સમજી જઈએ, કેવળ મહારાજને વાલા કરવા માટે એનું ધ્યાન, ભજન, કીર્તન, કથા, વાર્તા એક જ ગતિ શ્રીહરિ તરફ, અને સીધી ગતિ, આમ થઈ નહીં શ્રીહરિ પાસે જવાય, આમ સીધાએ જવાય તો સીધા જ ન ઉપડી. આમ હું કામ મોટો આંટો મારવા જાઉં, આટલું ધ્યાનમાં લેવું. હા, પછી આપણે જ એવા હોઈએ તો કોઈનો વાંક કાઢવાની કંઈ જરૂર છે નહીં, કોઈનો ન કાઢવો. આપણા જીવમાં જ બધા એવા કેટલાક પ્રકારના રાગો ભર્યા હોય ભગવાન સિવાયના, અને એ રાગો દાયબા દબાય એમ ન હોય ને પૂરા કર્યા વગર આપણને શાંતિ થાય એમ ન હોય તો પછી કોકનો વાંક ન કાઢવો. સમજવું પોતે પોતાને કે હું જેવો છું, શું મારે કોઈને કહેવું, મારે જ ભગવાન વિનાનું બધું કર્યા વગર હાલતું નથી. હે ભગવાન સિવાયનું કેટલું કરું તારે મને હખ થાય, એવો હું જ પોતે છું, પછી હું એમ માનું. તો ખોટાના ઉપર વિજય મેળવો હોય તો સત્ય પકડો, અસત્યને જીતે એવો ધર્મ સર્ગમાં એક જ યોદ્ધો છે, એનું નામ સત્ય. સત્ય દ્વારા જ અસત્યને મારવામાં આવે છે. જેની પાસે સત્ય નથી એ અસત્યનો માર ખાશે, અસત્ય ઉપર કદી વિજય નહીં મેળવી શકે. માટે સત્યને પ્રાપ્ત કરો, અને સત્ય તમને પ્રાપ્ત થશે સત્પુરુષ પાસેથી, જેની રગ રગમાં સત્ય વહે છે, જેને રૂમાળે રૂમાળે સત્ય કૂદકા નાખે છે, જેને અસત્ય દીઠું ગમતું નથી, ખોટા માણસ જેને ગમતા નથી. તમને જ ખોટા નબળા નકામા ગમતા હોય અને એવાને તમે પડખે રાખીને મોટે લેતા હો, એના બધા દોષને બધી જ વાતની તમને ખબર હોય તો એવાને તમે તમારી મહત્તાને મોટે ફારું છાવર્યા કરો, ધન હારું સ્વાર્થ હારું. તો તમને કહેવું હું, વિવેકાનંદ સ્વામીનું કાલે આપણે છેલ્લે સાંભળ્યું કે નહીં, કોઈ પણ ચીજ માટે સત્ય છોડાય નહીં કે સત્યનું બલિદાન દેવાય જ નહીં. ઘણા સત્યનું બલિદાન દઈ 70%, સત્યનું બલિદાન દઈ અને પોતાનું મોટપ ને માન ને થાન ટકાવે, સત્યનું બલિદાન દઈ સત્યને ધક્કો મારીને સાચા માણસને છેટા કરી નબળા માણસની મહેફિલમાં જઈને બેહે ખોટાની, મને કહો એ બચશે? સાચા માણસનું અપમાન કરવા માટે નબળાના સ્વાગત સન્માન થાય ને એને સાફા બંધાવાય, બોલ્યાને નબળા દેખાડવા બીજું કાંઈ નહીં. પણ એને ખબર નથી કે આ સત્યના શિર પર સાફા નથી બંધાતા, આ અસત્યને શણગાર કરો છો. સત્યને દાબી ધકાવીને તમે અસત્યને સ્ટેજમાંથી ચડાવીને મોટું બનાવો છો, એ અસત્ય પહેલાં તમને મારશે, બીજાનું તો પરમેશ્વર સાચવશે. જેણે જેણે આ દુનિયામાં કોકને હેરાન કરવા માટે, સાચાને દબાવવા માટે, નાનાને દબીને પોતાનું ધાર્યું કરાવવા માટે નકામા, ખોટા, ગુંડા, નબળા, લુચ્ચા, લફંગા એવાને પોતાની પડખે રાખીને પોષ્યા, એ બધા જ માણસ કમોતે મર્યા છે, દુઃખી થઈને મર્યા છે, બધું પોતાનું એ જ લોકો લૂંટી ગયા છે જેને એણે પોતાના માન્યા હતા. ખોટા કોઈ દી કોઈને ખાટી દેતા નથી. માટે સુખી થવું હોય તો સત્ય પકડજો અને ખોટાથી આઘા રહેજો. મારી પુનઃ પુનઃ વિનંતી છે, ખોટા માણસનો સંગ ન કરતા કોઈ માર્ગમાં નહીં, વ્યવહાર માર્ગમાં નહીં, આધ્યાત્મિક માર્ગમાં નહીં. તમારા જ ઘરમાં તમારા છોકરા બૈરા હગા મા બાપ જો ખોટા હોય ને તો ભલે ભેળા રહેવું પડે પણ વિશ્વાસ ન કરતા. મમતા એ કરીને સંબંધીને લઈ નહીં તમે એનો વિશ્વાસ ન કરતા કે મારો બાપ છે ને મારી બૈરી છે ને મારો પતિ છે ને મારા છોકરા છે ને મારો ભાઈ છે ને બેન છે ને ફોન બેન એવી છે મારા છે ને, એમ ન મનાય. તારા છે પણ ખોટા છે, સમજે લ્યા. ભલે ઓલો તારો નથી, સંબંધી નથી, ભલે તારો દુશ્મન હોય, કોઈ પણ કારણે તારે ને એને નથી બન્યું, પણ એ માણસ નીચ નથી, સાચો છે, ભક્ત છે. એને કાંઈક નિયમ છે, જીવન મૂલ્ય છે, કંઈક ટેક છે, લબાડને ડફોળ નથી. એ તારા છે એ બધા ડફોળ છે ને તુંય ડફોળજો. માટે ઓલાની સાથે ખોટું વેર કરીમાં આને ખોટા છાવરીમાં સિંહામ ઉતરી જાય. અને તમને કહું છું, સત્તા જ્યારે બોલે ને ત્યારે સત્ય મૌન થઈ જાય કાયમને માટે. કુંડળમાં મીટિંગ રૂમ બનાવ્યો કે ત્યાં મીટિંગ કરવાની. સાધુને મેં કહ્યું, આ એક સૂત્ર લખો કે હે ભગવાન, તમારું શું કહેવું છે આ બાબતમાં અને તમારો શું મત છે? કેમ જે જ્યારે જ્યારે મીટિંગ ભરાય ત્યારે એકાબીજાને એટલું પૂછવામાં આવે છે કે આ બાબતમાં તમે શું કહો છો, બોલો તમારું શું કહેવું છે. તો મીટિંગમાં ભેગા થયેલા 5-10-25 માણસોના તમે મત લ્યો છો, અરે એના પહેલા પરમેશ્વરનો તો મત લ્યો, પહેલા ન લ્યો તો છેલ્લે પરમેશ્વરને જ પૂછો કે અમે બધા આવો નિર્ણય કરવા જઈ રહ્યા છીએ, આવો ઠરાવ કરીએ છીએ, પણ હે દીનાનાથ, હે સર્વ કરતા હરતા અન્યથા કરતું સમર્થ ભગવાન શ્રી હરિ, તમે શું કહો છો? તમારો તો મત દો. જે મીટિંગમાં પરમેશ્વરને પૂછવામાં નથી આવતું, જે મીટિંગમાં સત્પુરુષને પૂછવામાં નથી આવતું, ભગવાનને ભગવાનના સાચા ભક્તનો જ્યાં મત નથી લેવાતો અથવા તો દબાવી દેવામાં આવે છે, એ મિટિંગમાં થયેલા નિર્ણય બધા જ એ મિટિંગવાળાને અને બીજા બધાને અંત્ય દુઃખદાયી સાબિત થાય છે. કેમ છે? ત્યાં અસત્યનું પોષણ થયું. અસત્ય કોઈને સુખ આપે નહીં, માટે ભગવાનના ભક્તએ સત્યને પકડીને અસત્યને મારવું. ઝાઝા નહીં તો એક બે તો સત્પુરુષ તમારી જિંદગીમાં હોવા જોઈએ કે જે કદી દગો ન કરે, કદી તમારું અહિત કરવાનો એને સંકલ્પ ન થાય, અને તમારી ગમે એટલી ઉન્નતિ તે દેખે છતાં એનું અંતર ટાઢું જ રહે. તમારા પ્રત્યે જેને ક્યારેય ઈર્ષા ન જાગે એવા જે હોય, તે ભલે આમ નાના ને સામાન્ય હોય, પણ એ જ મોટા છે ને એ જ સત્પુરુષ છે. ચાહે એ ત્યાગી હોય, મોટો ગાદીપતિ આચાર્ય હોય, કે સામાન્ય હરિભગત હોય, કે સામાન્ય કોઈ સ્ત્રી હોય, પરંતુ એ સત્પુરુષ છે. અને એમ ન હોય તો એ બધા ગમે તે હોય પણ અસત્પુરુષ છે. તમને હેરાન કરી નાખશે. એને ખુદને તમારી સાથે ઈર્ષ્યા છે અંદર, અને બહારથી એની ફરજ થતા એ મીઠું મીઠું બોલે છે. સભામાં તમે બેઠા હો, તમારા વખાણ કરે, બહાર જઈને તમારું કાપે, મોઢે મીઠા ને અંતરમાં ઝેર. આ બધા અસત્પુરુષ. આનાથી બચવું જોઈએ, એને ઓળખવા જોઈએ. આ કદાચ અજ્ઞાની સામાન્ય પ્રજા તો હિસ્સો હિસ્સો ને હોરે હોરે ટોળા થાય, ભેગા થાય, વાહવાન ખાનપાન ને મોજમાન ને એકાબીજીના મતલબ પોહાય, અને એકાબીજી એકાબીજીના ગાણા હલડા ગાઈને ટોળું ભેગું થયું હોય, ખાય ખૂંદે ને બગાડે, પણ આપણે ઝીણી આંખે જોઈ લેવું. કેમ જે આપણે ભગવાન પાસે જવું છે ને, આ લોકના ભોગ સુખ ને માન મોટાઈમાં આપણે ગલાવવું નથી ને, માટે ઝીણી નજરે જોવું. સમજી ગયા ને? બસ લ્યો, હું માનું છું હવે વાંધો નહીં આવે. આટલી વાત જે અંતરમાં રાખશે એને ભૂલી જશો તો તમારી કઠણાઈ. હવે ગોપાલ સ્વામી ભક્તિ સિદ્ધિમાં ધર્મ સર્ગનો છઠ્ઠો ગુણ આપણી સામે પ્રસ્તુત કરે છે. ધર્મ સર્ગનો જબરજસ્ત યોદ્ધો નંબર 6 યોદ્ધો. આ ક્રિકેટ રમે ને બધું રમે ને, એમાં નંબર હોય, આટલા નંબરનો ખેલાડી, એમ 6 મહાન યોદ્ધો, એનું નામ છે આર્જવ. સરસ નામ છે આર્જવ. અનુપમ ગુણ છે, જબરો ગુણ છે, મને બહુ ગમે આ ગુણ આર્જવ. એનો અર્થ જાણવો છે ને તમારે, આર્જવ એટલે શું થાય? જો ગોપાલ સ્વામીએ જે લખ્યું છે ને એને આયતે એ જ વાંચું છું. વાંકાય ટેડાઈને મૂકી, અદેખાઈને છોડીને, વાંકાય ટેડાઈને મૂકી દઈને, અદેખાઈને છોડીને, દેહ વાણી ને મને કરીને સરળ સ્વભાવે વર્તવું, તેને કહેવાય આર્જવ. સરળ સ્વભાવે વર્તવું, સરળતા, આનું નામ આર્જવ. સરસ છે, સંતોનો પ્રિય ગુણ છે.
તન મન વાણી પરને નમે, ગુણ આર્જવ સંતને ગમે. એ જી તન મન વાણી પરને નમે નમે, ગુણ આર્જવ સંતને ગમે.
થોડી ગોપાલ સ્વામીની આ સીધી સાદી ભાષાને પણ સમજાય એ રીતે થોડીક આપણે વિચારી લઈએ તો, વાંકાય ટેડાઈને મૂકીને એટલે શું? વિચારવું તો પડશે. વાંકાય ટેડાઈને મૂકીને, વાંકાય ટેડાઈ કોને કહેવાય ખબર છે? જે પોતાના જીવનમાં સીધી સરળ વાતને રાખે નહીં અને પોતાનો જ કેવળ મતલબ સારવા, અહમ વધારવા, પદાર્થ મેળવવા, સ્ત્રી વિષય સુખ બીજું ત્રીજું ધંધા પાણીના લાભ લેવા, વાંકો ટેડો વાત કરે, વાંકે ટેડો વિચાર કરે, એવી યુક્તિ પ્રયુક્તિની વાણી બોલે, એને કહેવાય વાંકાય ટેડાય. કોકને હેરાન કરવા, કોકને મારવા, દબાવવા, કોકનું લૂંટી લેવા, કોકનું પડાવી લેવા, ભોગવી લેવા, આ બધી કળાઓ કરે, એનું નામ વાંકાય ટેડાય. આ બધું છોડી દેવું પડે. વાંકાય ટેડાઈને મૂકી દઈને અર્થ એટલો થઈ ગયો. હવે અદેખાય છોડીને, કોક જ પૃથ્વી ઉપર માણા એવા હોય કે એને અદેખાય ન હોય. અદેખાય કોને કહેવાય ભાઈ? અદેખાય છે ને એ અધર્મ સર્ગનો યોદ્ધો છે. અદેખાય કોકનું હારું થાય એને જોઈ ન શકીએ, એ અદેખાય છે. ઈર્ષાનું જ એક સ્વરૂપ છે અદેખાય. એટલે હારું ન દેખાય એમનામ અદેખાય. હારું ભાળે એને આનંદ ઓછો થઈ જાય અંતરમાં તરત જ. કોકનું માન સન્માન, કોકની પ્રગતિ ઉન્નતિ, કોઈકને કોઈ મોટા સાથી હેત નજીકપણું, કોઈનો કોઈના ઉપર રાજીપો, અરે કોઈને ભગવાન જલ્દી મળે, એમાંય ન મજા આવે ને. એટલે આ લે એમ ન્યાય અદેખાય થાય. આવ ઘરમાં નજીક, અરે બૈરું પતિની કરે, પતિ બૈરાની કરે, ન્યા સુધીને અદેખાય હોય. આ અદેખાયને મૂકી દેવાની, આર્જવ ગુણ કેળવો હોય તો. એટલું સમજી ગયા. હવે આગળ, દેહ વાણી ને મને કરીને સરળ સ્વભાવે વર્તવું. પછી એનું હરિલામૃતમાં આ રીતે લખ્યું, તન મન વાણી પરને નમે, ગુણ આર્જવ સંતને ગમે. સંતને આ ગુણ બહુ ગમે. હવે આ ત્રણ પ્રકારે કઈ રીતે સરળ થવું? તો જો તનથી સરળ એટલે નમવું, મોટા માણસ આવે તો ઊભા થવું, અકડનો રહેવું દેહ છે, નમતા શીખવું, હાથ જોડતા શીખવું, આપણા શરીરનું બેહવું, ઊઠવું, હાલવું, મોટાની આગળ બહુ સરળ હોવું જોઈએ. આ શરીર સંબંધી સરળતા. મન સંબંધી સરળતા શું? કે મોટા પ્રત્યે બીજા પ્રત્યે ક્યારેય આપણે હલકા વિચારો ના કરીએ, સીધા જ વિચારો કરીએ, મનમાં ક્યારેય એવા ઘાટ ન કરીએ અહમના, અકળાઈના, જીદના. તો મનની સરળતા કહેવાય, વિચાર પણ નહીં કરવાનો. વાણીની સરળતા શું? કે ક્યારેય અહંકારી વાણી બોલવી નહીં, વટવાળું બોલવું નહીં, એવું વાંકવું, ટેડું, આડું અવળું, હામાને દુઃખ દેનારું, ભંગાર ન બોલવું, સીધું સરળ નિખાલસ બોલવું, એનું નામ વાણીની સરળતા. એટલે દેહની સરળતા, મનની સરળતા, વાણીની સરળતા, આને કહેવાય આર્જવ નામનો ગુણ. સરસ છે, જબરો યોદ્ધો છે. સમજાણું? એક જગ્યાએ લખ્યું છે, મનસ્યન્યત, મનમાં બીજું હોય, પછી વચસ્યન્યત, પાછું બોલે બીજું, અને કર્મન્યન્યત, કરે ત્રીજું, આનું નામ દુરાત્મા. તો મહાત્મા કોને કહેવાય? તો કે છે, મનસ્યેકમ વચસ્યેકમ કર્મન્યેકમ મહાત્મનામ. મહાત્મા પુરુષોના જેવા મનમાં વિચારો હોય એવા એની વાણીમાં હોય, અને એવું એના જીવનમાં સાક્ષાત વર્તન તમને દેખાય, એ મહાત્મા છે. ઓળખવાની સરસ રીત છે. અને આવા મહાત્મા છે એ બહુ સરળ હોય, એ આર્જવ ગુણ સિદ્ધ કરી ચૂકેલા પુરુષો છે. સરળતા બહુ સરસ ગુણ છે. બસ સરળતા કહો કે આર્જવ કહો, એક જ વાત થઈ. પણ સરળતા એટલે કે આર્જવ નામના યોદ્ધાને હંમેશા મારનાર તોડનાર એક અધર્મ સર્ગનો જબરજસ્ત લડવૈયો છે અને એનું નામ છે અહંકાર. ખતરનાક શત્રુ અહંકાર. ગોપાલ સ્વામી કહે છે કે અધર્મ સર્ગનો બળિયો યોદ્ધો અહંકાર છે. પરમેશ્વરને પામવા માટે જ્યારે આત્મા નીકળે છે ત્યારે એને બે વસ્તુ ખૂબ નડે છે, ખૂબ નડે છે, ભલ ભલાને નડે છે. એમાંની એક છે આસક્તિ અને બીજાનું નામ છે અહંકાર. આ બે જેટલા નડે છે ને એટલા પરમેશ્વરને પામમાં નીકળેલાને બીજા કોઈ નડતા નથી. ભલે ને 59 કે 60 ટોળા કે 50 ટોળા અધર્મ સર્ગના યોદ્ધાઓના નામ લખ્યા હોય પણ આ બે જેવા ભયંકર કોઈ નહીં. તો અહંકારને તોડી પાડે એની સામે છાતી કાઢીને ઊભો રહે એવો ગુણ છે સરળતા, નિખાલસતા, નિષ્કપટતા, નિર્માનીતા. અહંકારને તોડી નાખે છે. માટે એ સદગુણ કેળવીએ તો અહંકારથી આપણે જરૂર બચી જઈએ, નહીતર અહંકારનો ભોગ બની જઈએ. અહંકાર આપણને કંઈક યુક્તિ પ્રયુક્તિ શીખવાડશે, કંઈક કપટ રખાવશે, કંઈકની ઈર્ષ્યા કરાવશે, કંઈક ખોટા નિર્ણય લેવડાવશે, જેને કારણે આપણે ખુદ દુઃખી થશું અને આપણા જે કહેવાતા હશે નજીકવાળા એ બધાય દુઃખી થશે થશે થશે. માટે અહંકાર તો બહુ ખરાબ છે. અહંકારને મારવો જ પડે, મારવો જ પડે. અને એને માટે તમારે આર્જવ ગુણ લાવવો જ પડે, કારણ કે એને મારે એવો બીજું કોઈ નથી. અહંકાર કહેશું કોને આ જગ્યાએ? તો ગોપાલ સ્વામીને જ પૂછી લઈએ કે સ્વામી તમે કોને અહંકાર કહો છો? સ્વામી કહે સાંભળો, સર્વ પ્રકારે પોતાથી મોટા હોય, સર્વ પ્રકારે તેની આગળ પણ નમાય નહીં. થાય હો આવું? થાય બાપા. અંતર જોતા હોય એને પકડાય, એની પાસે ન નમાય. ને દીનપણે વિનયના વચનો બોલાય નહીં. જોયું? નમાય નહીં એ દેહનું અસરળપણું, દીન વચનો બોલાય નહીં એ વાણીનું સરળપણું. અને ત્રીજું લઈ લઈ, સ્વામીએ નથી લખ્યું તો પણ, એવા મોટા પ્રત્યે પણ મન નબળાઘાટ કરે, અહંકારને લઈને ઈર્ષ્યા કરે મનમાં મનમાં મોટા નહીં હે તે. માટે એ મનનું અસરળપણું, બસ એને જ અહંકાર કહેવાય. જોજો હશે આપણે આમ ઘણું હોય જ. ઘણી વખત આપણે પદની દ્રષ્ટિએ, સ્થાનની દ્રષ્ટિએ મોટા હોઈએ, ઉંમરની દ્રષ્ટિએ મોટા હોઈએ, અભ્યાસની દ્રષ્ટિએ મોટા હોઈએ, જ્ઞાતિની દ્રષ્ટિએ મોટા હોઈએ, પરંતુ સદગુણોની દ્રષ્ટિએ નાના હોઈએ છીએ. અને સદગુણી વ્યક્તિનું જ્યારે મહત્વ દેખાય અને ઝાઝા લોકો એમાં ખેંચાતા, આકર્ષણ કરતા, એને વિશે પ્રેમ રાખતા, એની આજ્ઞા માનતા દેખાય, ત્યારે બળતરા બહુ થાય, આનંદ ન રહે. અને એમ થાય કે આ વળી કોણ, મારી સામે મનમાં વિચારો આવે પહેલા એ મનની અસરળતા, પછી વાણીમાં નિંદા થઈ જાય એની, એ વાણીની અસરળતા, પછી દેહે કરીને એને છે ને નમાય નહીં, એનું અપમાન થાય એ રીતે આપણે મોટા મોટા પ્રોટોકોલ લાદીએ અને એને ખોટો દબાવવાના બહુ પ્રયત્ન કરીએ, આ બધી અસરળતા કહેવાય, કહેતા અહંકાર કહેવાય. એને તોડવા માટે આર્જવ નામનો ગુણ કેળવવો પડે. છૂટી ગયો જ નથી, સમજતા હોય એને બધું સમજાય. ભલ ભલાથી નિર્માની થવાય એમ નથી. એમાં એક વાત કહું કે જેનું આમય આટલી રીતે લૌકિક મોટપમાં નામ હોય, એક તો જ્ઞાતિ રે, જેની જ્ઞાતિ ઊંચી ગણાતી હોય એમાં જન્મ હોય, પછી બીજો એની પાસે જાજુ ધન હોય એટલે એમય મોટા હોય, ત્રીજો એની પાસે એવું પદ હોય મોટું કંઈક સત્તા એટલે એમય મોટા હોય, ત્રીજો કંઈક ભણ્યા હોય એટલે ડિગ્રીઓ હોય એટલે એમય મોટા હોય. આવી રીતે સમાજના લૌકિક ઘણી પ્રકારની મોટેપને પામેલા હોય પરંતુ આર્જવ જેવા ધર્મસર્ગના ગુણોથી રહિત હોય એને કોઈ દી એવી ખબર ન પડે કે મારામાં માન અભિમાન અહંકાર છે, એમ કહેવાય નહીં. એને તો એમ જ લાગે કે આમાં મારે હું છું જ ને, મારી જ્ઞાતિ ઊંચી છે, હું ભણ્યો છું, ડિગ્રીઓ મારી કેટલી છે, મારું પદ જોવો હું કયા સ્થાને બેઠો છું, મને કેટલા લોકો માન સન્માન કરે છે, એટલે તમને હું માની દેખાઉં છું, અહંકારી દેખાઉં છું. પણ ના ના, આમાં તમારી ભૂલ થાય છે, અમારે તો આમ જ હોય ને, એવું મન મારે કોઈ દી ન સમજાય એને કે મારામાં ગુંડો ઘૂસી ગયો છે. આ દોષો એવા ખતરનાક હોય છે કે માનીમાં માન રૂપે, મોટામાં મોઠાઈ રૂપે, કંઈક ને કંઈક એવા રૂપે પહેરી જાય કે પહેલાંને ખ્યાલ જ ન આવે કે મારામાં ગરી ગયો છે, મારામાં ઈર્ષા છે, મારામાં માન છે, મારામાં લોભ છે, સ્વાદ છે, ખબર જ ન પડે એને. એ જાણે જે કાંઈ છે નહીં, તમને તો ખોટો વેમ પડે છે એવું લાગે. હસવું બહુ આવ્યો. જીવને મન બહુ છેતરે છે, બહુ છેતરે છે, અને બધા એના દોષથી વાકેફ હોય. ઓફિસનો સ્ટાફ, ઘરના માણસો, સત્સંગીઓ, મોટા બીજા ત્રીજા બધાની ખબર હોય, એને એકને જ ખબર ન હોય કે મારામાં દોષ છે એ ખબર ન હોય, અને બધા મારા આ અવગુણોને દોષોને જાણે છે એ ખબર ન હોય. મહામોટી ટ્રેઝડી, મોટા માણસની ટ્રેઝડી કહું છું, એ તો એના ફોર્મમાં જ હોય, કારણ કે એનું પદ ને સ્થાન એવું હોય, મોટા હોય, આગેવાન હોય કુટુંબમાં, સંપ્રદાયમાં, બીજે ત્રીજે, એટલે હવે હાજી હાજી કરવું જ પડે. એટલે એ છે ને બધાનું જાણે દિલથી હાજી હાજી છે એમ સમજે, પણ તમારું દાદુ આ વ્યવહારનું છે, દિલમાં થવું સમજે છે કે તમે ડફોળશો. આ તો ઉપલા બધા નિયમને લઈને બાપા આ બધું એમ જ હોય, બધા જાણે અને એને પોતાને ખબર ન હોય. આપણને લોકો બહુ માનતા હોય, પૂજતા હોય, આપણું પદ એવું હોય, આગેવાન હોય, વડા હોય, બધી રીતે મહાન હોઈએ, પણ આપણું તળિયું જોતા રહેવું, આપણે એટલા જ મહાન છીએ, કોની આપણને ઈર્ષ્યા થાય છે? જેની ઈર્ષ્યા થાય છે ને એનાથી નાના છીએ, તો જ એની ઈર્ષ્યા થાય ને. જેની ઈર્ષ્યા નથી થતી એનાથી મોટા છીએ, આપણી મોટે બાટલી. આપણે આપણી મોટેપ ઓળખવી હોય ને તો એટલું જ વિચારવાનું કે હું આ સંસારમાં કઈ ચીજથી, કઈ વસ્તુથી, શેનાથી પ્રભાવિત થાવ છું. તમે જેનાથી પ્રભાવિત થાવ છો એનાથી તમે નાના છો, જે તમારાથી પ્રભાવિત થઈ જાય છે એ તમારાથી નાના છે. અને જે વ્યક્તિ નાનો ગણાતો હોય, સામાન્ય ગણાતો હોય, પણ તમારી સંપત્તિ, ફેક્ટરીઓ, ઓફિસો, ઝાકમ જોલને, મોટેપને, તમારી પ્રમુખશાહી અને રાજાશાહી બીજું ત્રીજું જોઈને જે પ્રભાવમાં ન આવી જતો હોય, મનમાં એમ સમજતો હોય કાળને એક ઝપટે રાવણ આવી ગયો ને કંસ આવી ગયો ને તમે જાહો, આમાં શું લેવાનું છે, અમારે જોતું હોત તો અમે આ મેળવી શકત, પણ અમે ભજન ભક્તિ કરીને ભગવાન મેળવવા માટે ઝઝુમીએ છીએ, આવું બધું નહીં. આવા નાશવંત પદ અને પદાર્થોથી તમે તમારી જાતને મોટી માની અને શું હરખાણ્યા કરો છો, બુદ્ધિ શેક નથી. એમ જે આવા પદ પ્રતિષ્ઠાઓને મોટપથી પ્રભાવિત ના થતો હોય તે જ સાચો મોટો છે. ખ્યાલ આવે છે? એટલા માટે તો મહારાજે સંતનું લક્ષણ કર્યું ને ત્યાં એવું કીધું કે માઈ કોઈને પ્રાપ્તિ થાય કે નાશ થાય એનો હર્ષ શોક સાધુને ન થાય. સમજ્યા? કોઈકને માઈક પદાર્થની હાણવૃદ્ધિ થાય એનો હર્ષ શોક ન થાય. પણ કલ્યાણ માર્ગેથી કોઈ પાછો પડે તો એનો હર્ષ શોક થાય. એટલે ભૌતિક બાબતોમાં જે પ્રભાવિત ન થઈ જાય તે તો બહુ મોટો છે. ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાશે રે. અને એવા મોટા આમ પાછા લોકમાં મોટા અને સંપ્રદાયમાં મોટા ન હોય પણ ભગવાનની નજીક હોય છે. ઇન્દ્ર બહુ મોટો, ઐરાવત હાથ હુંઢાળો હાથી એના ઉપર ફરવા નીકળે અને તમારે આમ સવારી નીકળે ને ચમર ઢોળાય ને ઘડી ખમ્મા બધા દર્શન કરે. અને સનકાદિકો તો એમને એમ રખડતા હોય, નારદજી તંબુરો વગાડતા હોય, એની કાંઈ એવી મોટી હાથીમાં તો શોભાયાત્રા ન હોય. પણ મોટા ઓલ્યા છે સનકાદિક ને નારદ ને એને સમજવું જોઈએ. પણ ભોળી ને અજ્ઞાની પ્રજા બિચારી કોને ને ક્યાં મોટેપને માનીને બેઠી હોય છે એટલે ભટકાય ને સોલાય ને દુઃખી થાય. એટલે ભગવાન શ્રી હરિએ એમ કહ્યું કે સનકાદિકની નારદની પૂજા ભગવાન શ્રી હરિ મસ્તકે કરીને ગ્રહણ કરે છે, ઓલ્યાની એવી નહીં. એમ કહેવાતી ભૌતિક મોટે વ્યક્તિને પોતાને ભૂલો પાડે છે અને પોતામાં રહેલા માન મોટેપની ઈર્ષા વગેરે એને આ બધા જાકમ જોલમાન મોટેપના ઠઠારા ફઠારામાં દેખાતા જ નથી. એ તો એવું સમજાય, અમારે તો આમ જ હોય ને, તમે નથી સમજતા એમ. આમનામ પૂરું થઈ જાય એ તો બધું મહણિયામાં. અહંકારને ઓળખો, આપણામાં ઘૂસી ગયો છે અહંકાર, આસક્તિ. પ્રભુ માર્ગે આડા આવનારા ભયંકર રાક્ષસો છે. અહંકારને તોડવા માટે આર્જવ નામનો ગુણ કેળવવો. અરે જુઓ તો ખરા, મહાભારતમાં એવું લખ્યું છે કે દરેક મહાન ભૂલોનો પાયો અહંકાર છે. હું કાયમ કહું છું, અહંકાર અનેક દોષોની જનની છે, અનેક દોષોની જનની. એક અહંકાર ન હોય ને તો દોષ માત્ર જન્મતા બંધ થઈ જાય. બોલો, અહંકાર નરકનું દ્વાર છે. ઇતિ મહાભારત. અહંકારની પટ્ટી જેને આંખે બાંધી હોય ને એને કોઈ દી સત્ય દેખાતું જ નથી, ન્યાય દેખાતો જ નથી. અહંકારી માણસ કદી કશું સમજી શકતો નથી, એ એના અહમમાં જ હોય. મરી જાય ત્યાં સુધી દુર્યોધનની જેમ, રાવણની જેમ, કંસની જેમ, હિરણ્યકશિપુની જેમ, સદ્દામ હુસેન, પછી હિટલર, ઘણા થઈ ગયા જૂના નવા. કોઈનું જોવે સાંભળે નહીં તમારે. અહંકાર કરવાથી માનવીનું પતન નિશ્ચિત છે. અહંકારનું ફળ જીવનમાં શત્રુઓ અને ટેન્શન વધતું રહે એ જ છે. અહંકારનું ફળ જીવનમાં શત્રુઓ વધતા રહે અને ટેન્શન વધતું રહે એટલું જ છે. મૂર્ખાઓ જ અભિમાન કરે છે. અભિમાની માણસ જ બીજાની ઉન્નતિ સહન કરી શકતો નથી. બીજાની ઉન્નતિ સહન નથી કરી શકતો એ જ અહંકારી છે, એ જ માની છે, એ જ ઈર્ષાળો છે, એ જ નીચ છે, અજ્ઞાની છે. સમજતો જ નથી કે ભગવાન બધામાં રહ્યા છે, બધાને પ્રગતિ કર્યાનો હક છે, સૌને જીવવાનો હક છે, તારે એકને નહીં. બીજાના સુખને જોઈને બળે શું કરવા? કોકની સચ્ચાઈને હકીકતને દબાવવાના ખોટા હવાતિયા હું કામ મારેશ? તારી રીતે તું જીવને રાંકા, શા હારું લબાડવેડા કરેશ? બીજાની ઉન્નતિને અહંકારી કદી સહન ન કરે. અને બીજાની ઉન્નતિને સહન ન કરવું એ અહંકાર છે, અને એને જ લબાડપણું કહેવાય, એ જ રાંકો છે. અને શું કામ બળે? ભલે ને ભગવાન એને આનંદ આપે, એને હક છે, એ મહેનત કરે છે, એને ફળ મળવું જોઈએ, એ પહેલા નંબરે પાસ થવો જોઈએ. કેમ? આપણે મહેનત કરીને એ મહેનત કરે, મહેનતનું ફળ પ્રભુ દરેકને આપે, મને જ આપે ને એને ન આપે, આવું કેમ? બોલો, કેવો અહંકાર, કેવી નીચતા છે, કેવી ઈર્ષ્યા ને કેવી અદેખાઈ છે. આવા બધા શત્રુઓ ઘૂંસી ગયા છે માણસમાં. બીજો આર્જવ નામના સદગુણની સામે અવગુણ ઉભો રહે એવો અવગુણ છે, એનું નામ છે કલી. ગોપાલ સ્વામીએ લખ્યું કલી. તમે કહેશો એનો અર્થ શું? તો કે કલહ. કલહ આને કે કજિયો, ઝઘડો. જે માણસ કજિયો કરવાના સ્વભાવે યુક્ત વર્તતો હોય એને કલી નામના દોષથી આવેશ થયેલો જાણવો, આપણ આર્જવ નામના શત્રુની સામે ખબરદાર થઈને ઊભો છે. અહંકાર અને કલયુગ બંને ભેગા થઈને હંમેશા માણસની સરળતાનો નાશ કર્યા કરે છે. નિખાલસતાનો, નિર્માનિતાનો, આર્જવ નામના સદગુણનો નાશ કરનારા બે ખતરનાક દુશ્મનો અધર્મ સર્ગના યોદ્ધાઓ અહંકાર અને કલી. માટે ભક્તો, આ બંને દુશ્મનોથી આપણે આપણા આર્જવપણાને બચાવીએ, ભગવાન શ્રીની પ્રસન્નતા તો જ પ્રાપ્ત થશે. અદ્ભુત વાત છે. એક સરસ મજાની વાર્તા કહું છું, સાંભળો વાર્તા રે વાર્તા. અમેરિકામાં ન્યુયોર્ક સ્ટેટમાં બોક્સ નામનો એક વિસ્તાર છે. ત્યાં એક મોટું પ્રાણી સંગ્રહાલય છે. વિશ્વભરના તમામ હિંસક પ્રાણીઓને ત્યાં રાખવામાં આવ્યા છે. દરેક પ્રાણીના પિંજરા આગળ તેના નામ અને તે દેશની ઓળખ લખી હોય છે. રોજના હજારો મુલાકાતીઓ આ પ્રાણી સંગ્રહાલય જોવા આવે છે. માણસ પ્રાણીઓ જોઈ બહાર નીકળે ત્યાં બંને બાજુ અરીસા ગોઠવેલ એક રસ્તો હોય છે. દરેકને આ રસ્તાથી જ નીકળવાની વ્યવસ્થા છે. પ્રાણીઓ જોઈ બહાર આવતા અરીસા સામું માણસ ઊભો રહે છે, એટલે એને પોતાનું પ્રતિબિંબ દેખાય છે. અને નીચે એવું લખેલું હોય છે, સિંહ, વાઘ, ચિત્તો વગેરે પ્રાણીઓ જોયા પછી હવે તમે જેને જોઈ રહ્યા છો તે દુનિયાનું અતિ ભયંકરમાં ભયંકર પ્રાણી છે. કેમ જે સિંહ વાઘ વગેરે અન્ય પ્રાણીઓને મારે છે, સિંહ વાઘ વગેરે અન્ય પ્રાણીઓને મારે છે, પોતાની જાતને મારતા નથી. પરંતુ તમને જે અરીસામાં દેખાય છે તે એક જ પ્રાણી વિશ્વમાં એવું છે કે જેણે દુનિયામાં સૌથી વધારે પોતાની જાતને મારી છે. એનું કારણ અહમ છે, ઈર્ષાને દેખાય છે, આસક્તિ છે. આવું લખ્યું છે, દુનિયામાં અત્યાર સુધીમાં શાંતિ સ્થાપવાના હેતુથી 14,500 મોટા યુદ્ધ નોંધાયા છે. શાંતિ સ્થાપવાના હેતુથી, છતાંય વિશ્વ અશાંત જ રહ્યું છે, શાંતિ થપાણી નથી, યુદ્ધ હજી ચાલુ છે. શાંતિ તો સરળતામાં છે, જાતું કરવામાં હોય છે. ખાસ તો સમજણમાં શાંતિ છે, સમજણમાં, પણ સમજી શકતા નથી. અશાંતિનું મૂળ કલયુગ કે અહમ છે, યુદ્ધ નથી. યુદ્ધ કોઈ રીતે સુખદાયી કોઈને થયા નથી, પરંતુ યુદ્ધ બંધ નહીં થાય અને યુદ્ધ અનિવાર્ય પણ છે. કેમ જે દુનિયામાં વધી ગયેલા અહંકારી માણસો સાથે ઘણીક વખત યુદ્ધ કર્યા વિના બીજો કોઈ રસ્તો હોતો નથી, અને જો યુદ્ધ વિના જ શાંતિ સ્થપાતી હોત તો ભગવાન કૃષ્ણ વગર યુદ્ધે શાંતિ સ્થાપી દેત. પણ ભગવાન કૃષ્ણથી પણ એ શક્ય બન્યું નથી. એણે યુદ્ધ લડ્યું મહાભારતનું, અને યુદ્ધ વિના જ સીતા પાછી મળતી હોત તો રામ પણ યુદ્ધ ન કરત. એનાથી એ યુદ્ધ વિના નથી જીવાણું. માટે આપણે આજકાલના માણસો યુદ્ધનો સંપૂર્ણપણે નિષેધ કરીએ છીએ, પરંતુ કૃષ્ણ અને રામ જેવા, પરશુરામ જેવા બધા યુદ્ધ ખેલ્યા છે. માટે યુદ્ધને તમે બહુ ડાયા છે ને ડાયી વાત કરીને બંધ રાખવાની મોટી કલ્પનાઓ લોકોને આપો છો, પણ એ જીવનમાં પ્રેક્ટિકલી સત્ય નથી. અમુક માણસો વાત કરીએ બહુ હોશિયાર હોય, એવી મોટી મોટી કલ્પનાઓ સમાજને આપ્યા કરે કે બધા જ માનવી એક જ જાતના હોય, બધાને ઉપાસ્ય એક જ બ્રહ્મ હોય, આમ હોય ને આમ હોય ને તેમ હોય, તું કે એટલે હોય. શું કામ લોકોને આવી ખોટી કલ્પનાઓ શીખવાડીને ભ્રમમાં નાખો છો? સત્યથી 100 ગણું દૂર છે આ બધું. માટે પ્રેક્ટિકલી જીવનમાં જે કાંઈ લોકોને સુખદાયી થાય એવી વાત કરે એ સારો સાધુ અને સારો સજ્જન કહેવાય. અહીં મોટી મોટી વાતો કરીને એ આજના માણસો ઉપર પ્રભાવ પાડવો એવું તો હવે આવડે કરવું હોય તો, પણ એનાથી વળે હું? કશું જ વળે નહીં. માટે વાલા ભક્તો, અહંકાર સૌને દુઃખનો દેનારો છે અને એ અધર્મ સર્ગનો બહુ મોટો યોદ્ધો છે અને મોક્ષને માર્ગે ચાલેલાને ઠેઠ સુધી નડે છે, ઠેઠ સુધી. જેને અભિમાન નથી તેનું મન શાંત અને નિર્મળ બને છે. જેને અભિમાન નથી એનું મન શાંત અને નિર્બળ બને છે. અહમનો ત્યાગ જ માનવીઓને સાચો, સરળ અને નમ્ર બનાવે છે. સરળતા અહંકારથી મહાન છે, પંચતંત્રમાં લખ્યું છે. સરળતા અહંકારથી મહાન છે. આપણને અહંકાર મહાન લાગે છે, ખોટું છે. સરળતા સર્વે સદગુણોનું મૂળ છે. રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા હતા કે સરળ ભક્તને માટે જ્ઞાન ગ્રહણ કરવું કઠણ નથી હોતું. સરળ ભક્તો જ્ઞાન ગ્રહણ કરી લે છે, નિર્માની થઈને, પૂછીને, ખમીને, સહીને. અહંકારી માણસને તો સહન થાય નહીં ને, ભાગે. એટલે એવા માણસો કશું શીખી નથી શકતા. બોલો, શિક્ષક જરાક વઢે, ગુરુ જરાક વઢે એટલે તમારે આડોડે કરીને બેઠો હોય, એ શું શીખે? એને કોઈ ભણાવે નહીં. પોતાની શક્તિની સભાનતા વ્યક્તિને નમ્ર અને સરળ બનાવે છે. કોઈને સરળતા શીખવી હોય અને અહંકાર છોડવો હોય તો એને એટલું વિચારી લેવું જોઈએ કે હું શું કરી શકું આ દુનિયામાં, એમ શું છે મારી પાસે એવું. ગોપાલ સ્વામી કહેતા હતા, શું મહાપુરુષ જેવી શક્તિ છે કરોડો બ્રહ્માંડ ઉત્પન્ન કરવાની, લઈ કરવાની? તો ના. તો શેનું અભિમાન કરો છો? સાના મને પડ્યા રહો ને. અને જો તમે આપણે આપણું તળિયું વિચારીને તો કાંઈ ન નીકળે. ઘડીક પછી હું થવાનું છું જાણીએ છીએ, હું એનું અભિમાન પણ. આપણા જીવનના એવા કેટલાય પ્રસંગ છે, આપણે ને ઉભાતા બધું હતું તોય આપણાથી કાંઈ રક્ષાઈ થઈ નથી ને કાંઈ થયું નથી, ઉલટાના નીડ્યા હોઈએ. શેનું અભિમાન? અરે એક જ નાનો એવો પ્રસંગ સામે આવીને ઊભો રહી જાય ને તો આપણાથી ન થાય, થાકી જવાય. ભાગવતમાં કથા આવે છે, અર્જુનજીને બહુ અભિમાન આવી ગયું. બોલે બ્રાહ્મણનો બાળક જન્મીને મરી જતા હતા ને, તે દ્વારિકામાં રક્ષા ન થાય, પછી અર્જુનજીને હુરાતન ચડી ગયું, તારો બાળક હું બચાવી છે. તે ધનુષ મારીને કોટડી કરી દીધી, મચીને મચીને મરી ગયો અર્જુન. તોય એના છોકરાની રક્ષા ન થઈ. અર્જુને તો એવો અહંકાર કરેલો કે આ ફેરે તારા બાળકને જો કાળ લઈ જાય ને તો હું મરી જઈશ. તે તોય કાળ લઈ ગયો. પછી તો અર્જુનને મરવાનો વારો આવ્યો, પછી રોયો. ભગવાન કે ના કન્યા અભિમાન, હું કામ અલ્યા ભાઈ વેંત વગીરને પાણી પસાડો છો? પછી અર્જુન કે હવે શું કરવું, મરીશું તો. પછી ભગવાન ભૂમા પુરુષના લોકમાં એને લઈને ગયા, ત્યાંથી ઓલો છોકરો પાછો લાવી દીધો ને અર્જુનને જીવાડ્યો. પણ અર્જુનભાઈ પાઠ ભણી ગયા કે પોતાનું તળિયું વિચારીએ એટલે જરૂર અહંકારનો નાશ થાય. તળિયા નથી જોતા ને એને જ અભિમાન બહુ રહેશે. પાછું વિચાર જ કરે નહીં પાછું વળીને. વિષ્ણુ પુરાણમાં એવું લખ્યું છે કે માનવીના જ્ઞાનને માપવાનો માપદંડ તેની નમ્રતા છે. કોનામાં કેટલું જ્ઞાન છે તમારે જોવું હોય તો કોણ કેટલો વિનમ્ર છે એ જોઈ લેજો. જેટલો એ વિનમ્ર છે દિલથી, ચિત્તા નમે એમ નહીં હો, દિલથી જે જેટલો વિનમ્ર છે તે તેટલો જ્ઞાની છે, તે તેટલો અહંકાર શૂન્ય છે. નમ્રતા અહમને ઓગાળી નાખે છે. બહુ તાણ છે અત્યારે સમાજમાં નમ્રતાની, સાચી નમ્રતાની બહુ તાણ છે. હમાન છેતરવા તો બધા નમતા હોય. ઈસુ ખ્રિસ્ત એવું કહેતા હતા કે મહાન વ્યક્તિનું મુખ્ય લક્ષણ છે એની સરળતા. દરેક ધર્મનું સૌથી મહત્વનું તત્વ પણ નમ્રતા છે. દાની હોય મહાદાની, જ્ઞાની હોય ભણેલો ગણેલો ડિગ્રી વાળો, પારિતોષક મેળવેલો જ્ઞાન. કોઈ ત્યાગી હોય, સંપૂર્ણ ત્યાગ, જ્વાજલ્યમાન ત્યાગવાળો, કોઈ વૈરાગી હોય, એ સહુમાં જો નમ્રતા હોય ને તો જ તે સાચા અર્થમાં શોભે છે. બાકી નમ્રતા વિનાનો દાનવીર નથી શોભતો, નમ્રતા વિનાનો જ્ઞાની માણસ પણ નથી શોભતો, નમ્રતા વિનાના ત્યાગી વૈરાગીઓ પણ નકામા લાગે છે, શોભતા નથી. નિષ્કામ સ્વામીએ તો ભક્તિ નિધિમાં એક પદ લખી નાખ્યું આના ઉપર,
એ જ સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું. વચને માનને રે મેલી કાઢ અભિમાન બારું.
નિષ્કુળાન સ્વામી સરળ વર્તવામાં હારું જ બાપા,
મન કર્મ વચને માનને રે મેલી કાઢ અભિમાન બારું, હાથ જોડી હાજી હાજી કરતા કેદી ન બગડે તે તારું.
આ દુનિયામાં હજડબ મોકળ થઈ ગયેલા કંઈક બ્રહ્મ કોદાળ કંઈક એવા મૂર્ખને સમાજે ઉઠલાવી નાખ્યા છે, સત્તામાંથી પદભ્રષ્ટ કરીને હાંકી કાઢ્યા, લાકડા જેવા ક્યાંય કોઈ વાતમાં સમજ્યા નહીં, નિમ્યા નહીં, નામે સરળતા નામનો ગુણ નહીં, ફેંકાઈ ગયા. એટલે સ્વામી કહે છે સરળ વર્ત વ્યવહારો, હાજી હાજી કરવામાં કોઈ દી કામ તારું નહીં બગડે કહે છે, પણ હું શેનો નમો, બધા મને નમે. અરે તારી ભલી થાય, બધા નહીં નમે, ઉલાળી નાખી દે, ખાડામાં નાખી દે. બોલો, એક ગામમાં એક પટેલ હતા, ચાર ભાઈઓ બહુ સુખી, બીજા બધા ગામમાં દુબળા, આ એક જ માળો જાજી જમીનને જાજા ટ્રેક્ટરને ખેતરને બધા ખાઈ પીને જાડાને બળિયા બધી રીતે આખા ગામને દબાવે. અમે એના કુટુંબમાં નાયતમાં તો એવા પોતે આગેવાનને આખી નાયત ઉપર કબજો જમાઈને બેહેલા, કોઈને લગ્ન હોય, ઘરઘણું, મરણ પરણ જે હોય તે આ બેઠા હોય તો જ શોભે. આને તો મારી ગુડવા જ પડે આગલી ખુરશીમાં, આને તો પધરાવવા જ પડે. આ બધા વર્ષો સુધી આવું હાલ્યું. પછી તો બીજી બધી નાયતના બાળકો મોટા થયા, ભણ્યા ગણ્યા ને ઘણા આગળ ગયા ને એ કમાણા હવ રૂપિયાવાળા થયા. અને પછી તો કોકને ઘરે કાંઈક પ્રસંગ હોય તો આને બહુ પછી પહેલાં જેવા ન હાચવે બોલાવે, એટલે એવું અહમ ગાય એવું ગાય, કારણ કે આ બધા પાડા રજકો ખાઈ ચૂકેલા ને તે હવાત ભૂલાય નહીં. એટલે સાંભળ્યા જ કરે કે બે બથ ઓછો નાખ્યો ને, આ રીતે નો નાખ્યો ને, હેઠે નાખ્યો ને, તે સુખ જ નહીં. પછી આને એમ કરતાં કરતાં બહુ ડખા થયા, બહુ ડખા થયા. ડખાનું કારણ આ લોકોને બસ જે પેલું માનબાન મેળવવાની જે બધી આદત પડી ગયેલી ને એ પ્રમાણે પછી નવા પેઢીના માણસોએ તો ન સ્વીકાર્યું, એટલે આને બહુ તકલીફ થઈ. પછી તો બહુ આડોડાઈ કરી એણે, બધાને હેરાન કરવા માંડ્યા, જેમ તેમ બધાનું બોલવા માંડ્યા ને કોકનું બગાડવા માંડ્યા ને પછી તો બધી નાત ભેગી થઈ કે આના મનમાં સમજે હું. અને યુવાનિયા બધા ભેગા થયા જે ભણેલા ગણેલા સક્રિય અને સારી રીતે કમાતા હતા, હવે એના ઉપર નહોતા ઓલ્યાની ઉપર, પહેલાં તો એ વ્યાજે દે પછી જ લગ્ન થતા, એટલે હવે એની હેઠે દબાણેલા. આને કાંઈ પડી નહોતી એ લોકોની, એટલે એણે કહી દીધું સાંભળો માતા પિતા વડીલો, તમે આ લોકોની હેઠે જીવ્યા છો એટલે તમારથી જીવાય, અમે આને ગણતા નથી, અમારે એની કોઈ જરૂર નથી. એ લોકોએ કહ્યું પણ આપણા વડીલ છે પહેલેથી, તો કે વડીલ હોય તેને વડીલની રીતે રહેવું જોઈએ, એટલા બધા આપણને વગર કારણે એના જ અહંકારને પોષવા માટે સારું ઘગલાવે છે ને દબાવે છે ને બધાની વચમાં ટળકાવે છે, એ છે ને અમે છીએ, એ છે અમે અમે છીએ, આ એના અમે આજ કાંઈ ઋણી નથી, અમે કોઈ એને માનવા નથી. પછી બધા હંપી ગયા. પછી તો કોઈના પ્રસંગ પ્રસંગ હોય તો આને હાવ પડ્યા મિલ્યા, બોલાયો જ નહીં જે મુખ્ય માણસ હતો ને. પછી એને એટલો બધો આઘાત લાગ્યો, માંદો પડી ગયો ને છેવટે એટેક આવ્યો ને મરી ગયો. બોલો, આ સત્ય ઘટના છે.
એટલે સ્વામી કે છે, મન કર્મ વચને માન ને રે મેલી કાઢ અભિમાન બારું, હાથ જોડી હાજી હાજી કરતા કેદી બગડે નહીં તારું, પણ થાવું જોઈએ હેતના વચન ધારી હૈયે લઈએ, શું કહીએ વાતો હજારું, નિષ્કુળાનંદ નિજ કારજ સારવા રાખીએ નહીં અંધારું, સરળ વર્તવે સારું. મહારાજનો કહ્યું, દાસનો દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં, દાસના દાસ થઈને જે રહેશે સત્સંગમાં. આ બધું ખોટું લખ્યું હોય છે, નહીં સમજતા હોય એ લોકો, હું આપણે જ સમજીએ છીએ. ખોટા અહંકાર લઈને ક્યાં જીવવાનું ભાઈ, મજા નહીં આવે એમાં. અરે હરિચરિત્રામૃત સાગરમાં તો એવું લખ્યું છે કે જેટલું સરળપણું રહે તેટલું મન શુદ્ધ છે એમ જાણવું, અને જો આપણાથી સરળપણું ન રાખી શકાય તો આપણું મન અશુદ્ધ છે, અહંકારી છે, માન ઈર્ષ્યાના દોષથી બગડેલું છે, શુદ્ધ નથી. વાતમાં પેચ ન આવડે તે સરળ બુદ્ધિ સંત છે, વાતમાં પેચ કરે તે કુટિલ, પેચથી વાત કરે તે કુટિલ સાધુ છે. સરળતા પ્રાપ્ત થાય એ જ ભગવાન મળ્યાનું ફળ છે. જેમાં સરળતા છે તેમાં શ્રીહરિ પ્રગટ છે. અહંકાર શૂન્ય જે મહાપુરુષો છે તેમાં ભગવાન સાક્ષાત છે. સરળતા જેમાં છે એમાં શ્રીહરિ પ્રગટ છે. અહંકારીમાં પરમાત્મા વાસ કરીને રહેતા નથી, ત્યાં જગ્યા જ ક્યાં છે બોલો. જે સરળ હોય તેને કોઈના ઉપર દ્વેષ હોય નહીં, એનું પ્રમાણ છે. અદ્ભુત વાત છે. કોઈના ઉપર જો દ્વેષ ન રાખે એને જ સરળ કહેવાય. બહુ અઘરું છે, આમાંને સરળ કરવાનું બહુ હેલું પડે એવું છે, પણ પોતે જ્યારે સરળ થવાનું આવે ત્યારે તો બાપા ભીં પડી જાય એવું છે. કોઈને પ્રત્યે દ્વેષ બુદ્ધિ નહીં રાખીએ ત્યારે સરળ ગણાઈએ આપણે, બીજા તો જે હોય તે સરળ કે નહીં સરળ, પણ આપણે પોતે સરળ થવામાં તો આ જોવું પડશે. આપણે કોઈને પ્રત્યે દ્વેષ છે કે નથી, નથી તો સરળ છે, તો આપણે જ ક્યાં સરળ છીએ, હવે કોકની ક્યાં કરવી. હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજ વળી વધારે બોલ્યા કે બહુ છક છે તે અનંત દોષનું મૂળ છે. ભવ બ્રહ્માદિકને પણ છકને લઈને વિઘ્ન આવ્યા છે. બહુ છક હારો નહીં, છક એટલે કેપ નશો અભિમાન. માટે દાસના દાસ થઈને રહેવું, દાસના દાસ થઈને રહે તેને કોઈ વિઘ્ન નડતા નથી, કોઈ વિઘ્ન નડતા નથી. દાસનો દાસ છે તે જ ખરો સિદ્ધ છે. ધ્યાન ભજન યોગાભ્યાસ જપ તપ ત્યાગ વૈરાગ વગેરેનું ફળ પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ માનવું એટલું જ છે. ભગવાન સ્વામિનારાયણ, ફરી વાર કહું, ધ્યાન ભજન યોગાભ્યાસ તપ જપ ત્યાગ વૈરાગ વગેરે વગેરે જે કાંઈ સદગુણો પોતામાં છે એ બધાનું ફળ માત્ર એટલું જ છે, ભગવાનના દાસનો દાસ પોતાને માનવું. જો એ ન થાય તો બધાય સાધનો જપ તપ યોગાભ્યાસ પાણીમાં ગયા. દાસના દાસ થઈને સત્સંગ કરે તેની જ ભક્તિ પ્રમાણભૂત છે. ભક્તિ કરવી રે એને રાંક થઈને રહેવું બોલો. આ તો બધા હાંડ થઈને ભક્તિ કરવા નીકળ્યા, માથા મારીને ખૂંટિયા કેટલાને પાડી દે ને પાછા કે અમે ભગત. અરે તમારી ભલી થાય, ભગતનાથી આ લખણ છે. એમાં હાસાન હારાન ડાયાન બિચારા ગરીબ ભગત હોય એની જ ઘાણી કરી નાખે, મોટા મોટા હોય નહીં, કશું એનું હાલવા દે નહીં, કશું થવા દે નહીં, કંઈ મેળ પડવા દે નહીં. સમજ્યા, આખો સત્સંગને સંપ્રદાય જેની પાસે રૂપિયા છે ને એના હાથમાં, એ હોવની ઉપર શાસન કરે, નો ભગવાનનું ગમતું થાય, નો એકાંતિક સાચા સંતો હરિભક્તોનું ધૈર્યું થાય, ઓલ્યા જ બધું જ મન ફાવે એમ હોવને ઢોળી જાય. પૈસાની વાહે આ ધોળ્યા જાય, પૈસાવાળાની વાહે બીજા ધોળ્યા જાય, ને એમને ધોળ્યા જ કરે, કોઈ હેઠા જ બેતા નથી. હરિભક્તોને એમ થયું, સાચા હરિભગતને કે આપણે ઘડીક જઈએ, પણ એમ થયું કે આ કાંઈ પાસાવાળો એમ છે ને, જવા દે જવા દે. મનુષ્ય માત્રને મોટા થવાની હોંશ છે, પણ સૌના દાસથી આવીને મોટાય મળે નહીં, બીજાને પોતાથી તુચ્છ માને, હવને પોતાથી અધિક માને. તે જ્ઞાની હશે તો ભલે, ત્યાગી હશે તો ભલે, ધ્યાની હશે તો ભલે, મોટો ગાદીપતિ હશે ધરમ ધુરંધર તોય ભલે, એના કલ્યાણમાં ફેર છે. ભગવાન એક જ છે, બીજો કોઈ ભગવાન નહીં. હવને ભગવાનની પાસેથી કલ્યાણની જરૂર છે. ભગવાનને પદે બેઠા હોય તો મોક્ષની એને જરૂર છે, ભગવાનની જરૂર છે. માટે હવને આ ગુણ રાખવા પડે, નહીં બધાય ખાડામાં પડે. અને હવને દેખ્યામાં આવે ને બધા દાંત કાઢે, નાના માણસો હોય તે. લે, તમે હાથીમાંથી જ પડી ગયા, તે હું હાથી અસડ્યો ન પડે. પરમેશ્વર છે એ માટે સરળ થવું પડે, નિર્માની થવું પડે, ડાયા થવું પડે. સંત હરિભક્તના ચરણની રજ પોતાને સમજે તેનો સહેજે મોક્ષ થાય છે. બાકીનાનો બધાનો આ સત્સંગમાં માત્ર ઉપયોગ થાય છે, મોક્ષ નથી થતો. માટે જેને ભગવાનના આનંદને પામવું હોય એને હવની ચરણ રજ થઈને રહેવું. મેલી ડાપણ ભોળા પણ રહીએ દાસના દાસ થઈને રે, કહે નિષ્કુળાનંદ આપણ તો બેસીએ લાભ લઈને રે. ડાપણ ભોળા પણ ત્યાગીને દાસના દાસ થઈને રહીએ તો જ લાભ મળે, નહીતર પછી કહેવાનો બધો આડંબર મળે પણ લાભ કાંઈ ન મળે. હરિભક્તોનો દાસ થઈને રહે તે જ બુદ્ધિમાન છે. દાસને ક્યારે દુઃખ હોતું નથી, અહંકારીને જ દુઃખ હોય છે, માનીને જ દુઃખ હોય છે, અક્કડને જ દુઃખ હોય છે, સરળને નમી જનારાને ન હોય. મોટાને જ દુઃખ હોય છે બાપા, મોટાને જ દુઃખ હોય છે, કારણ તેમાં જેટલું માન હોય તેટલું દુઃખ થાય. હરિ અને હરિજનો જે દાસ થઈને વર્તે છે તેને હું સર્વોપરી માનું છું. ભગવાન સ્વામિનારાયણ એને હું સર્વોપરી માનું છું. બોલો, તે મોટા ઈચ્છતો નથી છતાં સહેજે મળે છે. ને બોલો, યુક્તિ પ્રયુક્તિ કાવા દાવા આડું ઉડું કરીને મોટો રહેશે ને મોટો થાય છે ને બધાની ઉપર દબાણ નાખે છે. આવાને ભગવાન તો તુચ્છ માને છે. જે મોટો ઈચ્છતા નથી, હવના દાસ થઈને રહે છે એ જ સર્વોપરી છે. એને શ્રીહરિ સહેજે મોટે પાપે છે. અને મોટા કહેવાતા નાનાની મોટે જોઈ બળ્યા કરે છે બિચારા. ઊંસા હાસેને બેઠા હોય તો એ બળતા હોય બેઠ બેઠા. તકલીફ વાળું છે આ બધું.
એ સેવક થાને ઘનશ્યામ નો ટળશે તનડાના તાપ, જીવન મુક્તના જોગમાં એ વધશે મોટે રૂમાપ, વધશે મોટે રૂમાપ, ભજી લો ભગવાન ને.
દાસ થવું બસ, અહંકાર છોડીને દાસ થશે તો આર્જવ નામનો ગુણ સહેજે આપણામાં આવશે, અથવા તો આર્જવ નામનો ગુણ આપણામાં આવી જશે. સરળતા ટેડાય વાંકાય દેખાય, મન કર્મ વચને બધું છોડીને સીધા સાચું તો સુખી થઈ જશું. કલયુગના કલહનો ત્યાગ કરીશું, ભગવાનની આજ્ઞામાં વર્તશું તો બેડો પાર થઈ જશે. તો વાલા ભક્તો, આજે આપણે આર્જવ વિશે અને એના શત્રુ જે અહંકાર અને કલી, આ ત્રણેયની કહાની આપણે કરી, એમાંથી શીખવા જેવું શીખી લેવું અને ભગવાનને વાલા થવું. હવે કાલે ઐશ્વર્ય નામના ગુણને આપણે વાગોળીશું. તો વાલા ભક્તો, અત્રે અહીં કથાને વિરામ.
સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, હે સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ, સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ.
નારાયણ
સહજાનંદ સ્વામી મહારાજની જય.